વીસ પ્રશ્નોમાં મેઇન આપણે ક્યાં પ્રશ્નો કર્યા કે પેલા વિશ્વ, પછી દ્રવ્ય ગુણ અને પર્યાય એક એક્સ્ટ્રા લીધો હતો, પછી આપણે છ દ્રવ્યમાંથી પાંચ દ્રવ્ય આપણે શીખ્યા હતા, હવે પછી કાળ દ્રવ્ય આવશે. એ પેલા એકવીસમો પ્રશ્ન છે, પ્રદેશ કોને કહે છે. આમાં તો પ્રદેશ તો આપણે શીખી ગયા છે, પ્રદેશ એટલે શું? આકાશની એક છૂટો પરમાણુ જેટલી જગ્યા રોકે તેનું નામ પ્રદેશ કહેવામાં આવે છે. ગુજરાતીમાં ખબર છે પ્રદેશ કોને કહેવાય? ગુજરાતીમાં પ્રદેશ બહારનો એવું નથી, પ્રદેશ એટલે કે રાજ્ય એરિયા. આ છે ને ઇન્ડિયા છે એના એક એક જે રાજ્ય સ્ટેટ છે ને એને પ્રદેશ કહેવાય છે. એના આંધ્રપ્રદેશ છે, કર્ણાટક પ્રદેશ છે, તામિલનાડુ પ્રદેશ. પ્રદેશ એટલે એનો એક એરિયા, એનો પાર્ટ. એટલે એ શબ્દ અહીંયા છે કે પ્રદેશ એટલે શું છે? જગ્યા. તો આ પ્રદેશ એટલે શું? કે એક પૂતગલ પરમાણુ, છૂટો એક પૂતગલ પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે તેટલા ભાગને પ્રદેશ કહેવામાં આવે છે. એ આપણને શું છે? જગ્યા માપવા માટેનું એક સ્મોલેસ્ટ યુનિટ છે પ્રદેશ. જગ્યા એરિયા માપવાને માટે એક યુનિટ છે. પરમાણુ શું છે? પૂતગલનો નાનામાં નાનો ભાગ. પ્રદેશ શું છે? જગ્યાનો નાનામાં નાનો ભાગ. અને સમય શું છે? ટાઈમનો નાનામાં ભાગ. તો ઈ પ્રદેશ એટલે શું? કે નાનામાં નાનો પૂતગલ આકાશની જેટલી જગ્યા રોકે તેનું નામ પ્રદેશ કહેવામાં આવે છે. તે એક પ્રદેશ વડે બધા દ્રવ્યોના ક્ષેત્રનું માપ, મેજરમેન્ટ નક્કી કરવામાં આવે છે, ડિસાઇડ કરવામાં આવે છે. તે એક પ્રદેશ વડે ઈ યુનિટને લઈને જૈન ધર્મમાં ક્ષેત્રને માપવા માટેનું કયું યુનિટ ડિસાઇડ કર્યું છે? પ્રદેશ. તો તે પ્રદેશ વડે એટલે એ પ્રદેશના યુનિટ વડે બધા ટોટલી છ છ દ્રવ્યના એરિયા ક્ષેત્રનું એટલે એરિયાનું મેજરમેન્ટ કરવામાં આવે છે, ડિસાઇડ કરવામાં આવે છે, બતાવવામાં આવે છે. હવે છઠ્ઠું દ્રવ્ય જે કાળ દ્રવ્ય તેની વ્યાખ્યા. કાળ દ્રવ્ય કોને કહે છે? પોતપોતાની અવસ્થા રૂપે સ્વયં પરિણમતા. જો દરેક ધર્માસ્તિકાયની, અધર્માસ્તિકાયની અને કાળ દરેકમાં સ્વયં શબ્દ છે. સ્વયં શબ્દ શું દેખાડે છે? કોઈ પણ એક દ્રવ્ય બીજા દ્રવ્ય ઉપર ડિપેન્ડ નથી. જીવને ગતિ કરવી હોય તો કોની રાહ જોવી પડે? ધર્માસ્તિકાયની તો રાહ જોવી પડે ને, એ રેડી છે કે નહીં તો ગતિ કરે. એટલે દરેક દ્રવ્ય સ્વતંત્ર છે, સ્વયં ઇન્ડિપેન્ડન્ટ છે. તો જીવ અને પૂતગલ ઇન્ડિપેન્ડન્ટલી ગતિ કરે તો ધર્માસ્તિકાય નિમિત્ત કે એમ અહીંયા કે છે. પોતપોતાની અવસ્થા, અવસ્થા એટલે પર્યાય. આપણે શીખી ગયા છે વ્યાખ્યા પર્યાય. દરેક દ્રવ્ય કોની પર્યાય રૂપે પરમે છે? પોતપોતાની. જીવ જીવની પર્યાય રૂપે પરમે છે, પૂતગલ પૂતગલની રૂપે છે. જીવ ક્યારે પૂતગલની પર્યાય રૂપે ન પરમે, પૂતગલ જીવની પર્યાય રૂપે ન પરણે. જો એક દ્રવ્ય બીજા દ્રવ્યની પર્યાય રૂપે પરણે તો બે દ્રવ્ય કેવા થઈ જાય? એક થઈ જાય. તો બે દ્રવ્ય ભેગા થયા તો ક્યારેક ત્રણ ભેગા થશે તો ક્યારેક ચાર, એમ કરતા શું થશે? અનંત દ્રવ્યો ભેગા થશે તો જગતની અંદર છ દ્રવ્ય પણ નહીં રહે અને અનંત દ્રવ્યો પણ નહીં રહે, પણ એવું બનતું. આપણે બધા કેવા છીએ? એક દ્રવ્ય છીએ કે જુદા જુદા દ્રવ્ય? કેમ ખબર પડી? આપણે બધા ઈશ્વરના એક જ અંશ છીએ ને. આપણે તો બધા કેમ ખબર પડી? આપણે બધા જુદા જુદા છીએ. પેલું તો એક વિચારીએ, જો આપણે બધા ઈશ્વરના અંશ હોઈએ તો આપણે સુખી છીએ કે દુઃખી? તો આપણો અંશ દુઃખી હોય તો ભગવાન કેટલા દુઃખી હશે? જો ઈશ્વરના અંશ પાર્ટ હોઈએ તો આપણે દુઃખી છીએ તો ભગવાન તો ઘણા દુઃખી હોવા જોઈએ. અને એ તો સવાલ નથી, પણ આપણે બધા એક છીએ કે નહીં? કેમ ખબર પડી? જુદા જુદા છીએ, એક નથી. કેમ ખબર પડી? તો એક ક્લિયરલી ખ્યાલ આવે, તમને રાગ જુદો છે, આમને રાગ જુદો છે, આમને કોઈને દ્વેષ છે, કોઈને માન છે. દરેકના ભાવો તો જુદા જુદા જ દેખાડે છે કે દરેક એક જીવ બીજા એક જેવા છે, એક નથી. શું છે? દરેક દ્રવ્ય જાતિ અપેક્ષા આપણે બધા જીવ દ્રવ્ય એક જેવા છે, પણ એક એક નથી, એક સરખા છે. પણ આમાં શું થયું, એક જેવા છે શબ્દમાંથી જેવા શબ્દ શું થઈ ગયો, નીકળી ગયો, એટલે શું થઈ ગયું, એક છે. આ ભૂલ શા માટે થઈ ગઈ, બધા જીવો એક જેવા છે. શક્તિ એ પોટેન્શિયલી તો બધા એક જેવા છે ને, પણ જેવા શબ્દ છૂટી ગયો તો શું થઈ ગયું, એક જ. ભાઈ એક જો હોય તો સારું, મારે તો તમે પુરસાદ કરજો, હું સાથે મોક્ષમાં આવી જાય. કેમ એક જેવા હોય તો એ જાય તો સાથે મારે પણ જવાનું થયું કે નહીં, તો એવું તો નથી. દરેકના ભાવો દરેકના પરિણામ જુદા જુદા પ્રત્યક્ષપણે આપણને દેખાય છે. એક જેવા તમે કહી શકો છો, પણ એક તો છે જ નહીં. જૈન દર્શન દરેક દ્રવ્યને જુદું જુદું સ્વતંત્ર ભિન્ન બતાવે છે. અનંત અનંતપણે છે, અનંત જીવો એક સરખા દેખાશે, પણ અનંત અનંતનું અસ્તિત્વ જુદું જુદું રાખે છે. ઘઉંનો મોટો ઢગલો પડ્યો હોય તેના દાણા કેવા છે, એક જેવા છે, પણ એક નથી, છૂટા છૂટા જ છે કે નહીં. બાજરાનો ગમે એનો ઢગલો પડ્યો હોય, દાણા કેવા છે, બધા એક જ ક્વોલિટીના હોય છે, પણ દાણા તો જુદા જ. એમ આપણે બધા જ આત્મા શક્તિ સામર્થ્યથી તો એક જેવા છીએ, એક સરખા છે, પણ દરેકનું અસ્તિત્વ અલગ છે. તો પોત પોતાની અવસ્થા, છ છ દ્રવ્ય પોત પોતાની અવસ્થા રૂપે કેવા પરમે છે, સ્વયં ઇન્ડિપેન્ડન્ટલી. કોણ કોની રાહ જોઈને કોઈ કોઈની મદદમાં પરમે છે. સબ અપની ધૂન મે ધૂનતે હે, દુસરે કો તો કહા સુનતે હે. દરેક પોતપોતાની ધૂનમાં પોતપોતાની પરિણતિમાં ચાયલા કરે છે, એમાં દૂસરો કીતો કોણ સુનતે હે. આપણે કોના માટે રોકાયે છે, કોના માટે કરીએ છે. હું પણ મારા પર્યાયના પ્રવાહમાં ચાલું છું, તમે પણ તમારી પર્યાયના પ્રવાહમાં ચાલો. દરેક દ્રવ્ય પોતપોતાની પર્યાય રૂપે અવસ્થા રૂપે હાલત રૂપે સ્વયં પરમે છે, પોતે સ્વતંત્ર. જેવો પુરુષાર્થ કરે છે તેવા ભાવ રૂપે પરમે છે. તેવા જીવાદિક દ્રવ્યોને પરિણમનમાં એની જે પર્યાય થાય છે તેમાં ધર્માસ્તિકાય સેમાં છે, ગતિ મોશનમાં. અધર્માસ્તિકાય સેમાં છે, સ્થિતિમાં. અને આ કાળદ્રવ્ય સેમાં છે, પરિણમનમાં પર્યાયમાં હાલતમાં. જે નિમિત્ત હોય તેને કાળદ્રવ્ય કહેવામાં આવે છે. આ કાળદ્રવ્યની વ્યાખ્યા છે. જીવાદી પાંચેય દ્રવ્યો પોતપોતાની અવસ્થા રૂપે પરમે છે, એમાં કાળદ્રવ્ય તેને નિમિત્ત કહેવામાં આવે છે. એને એક્ઝામ્પલ આપે છે, કુંભારના ચાકને ઘૂમવામાં લોઢાની ખીલી. હવે તો કદાચ એવો નહીં દેખાતો હોય, પોટમેકર કે ને કુંભાર, પોટર, એનો ચાક હોય છે, વ્હીલ હોય છે. એ વ્હીલ નીચે એના માટે શું હોય છે, ખીલી હોય, ધરી એને કહે છે, ખીલી. એના સપોર્ટ ઉપર આખો ચાક ફરતો હોય છે. ચાક અચ્છા અહીંયા જે કહેતા પીવોટ, તો એના ઉપર આખું એનું વ્હીલ ફરતું છે. એવી રીતે છે જ જીવાદી પાંચ દ્રવ્યનું, કાળ તો પોતાની રૂપે છે જ, પણ જીવાદી પાંચ દ્રવ્યો પરણમન થાય છે તેમાં કાળ દ્રવ્ય નિમિત્ત બને છે. આ રીતે છ દ્રવ્યની વ્યાખ્યા થઈ કે જીવ જેમાં જ્ઞાન દર્શન ચેતના આદિ ગુણ હોય તેનું નામ જીવ છે. પૂદગલ કોને કીધું, જેમાં સ્પર્શ રસ ગંધવર્ણ છે તેનું નામ પૂદગલ છે. ધર્માસ્તિકાય જીવ અને પૂદગલ ગતિ કરે તેમાં જે નિમિત્ત છે તેનું નામ ધર્માસ્તિકાય. જીવ પૂદગલ ગતિ કરતા કરતા સ્થિર થાય છે તેમાં નિમિત્ત બને તેનું નામ અધર્માસ્તિકાય. અને કાળદ્રવ્ય જીવાદિ પાંચ દ્રવ્યોના પરિણામમાં જે નિમિત્ત બને તેનું નામ કાળદ્રવ્ય કહેવામાં આવે છે. પોતે જ જેમ જીવને જાણવામાં કોણ નિમિત્ત છે, પોતે જ નિમિત્ત છે. ધર્માસ્તિકાયને ગતિમાં કોણ નિમિત્ત છે, ધર્માસ્તિકાય ગતિ જ નથી કરતો, પછી એને નિમિત્તનો ક્યાં સવાલ આવ્યો. ધર્માસ્તિકાય ગતિ કરતું નથી. તો જીવ પોતાને જાણી શકે છે કે નહીં, કે એને જાણવા માટે બીજું જોવે કાંઈ, સૂરજને જોવા માટે કઈ લાઇટ ઓન કરવી પડે, એમ જીવ તો પોતાને જાણે છે. એવી જ રીતે કાળદ્રવ્ય તો પોતાની પર્યાય રૂપે તો પરણમે છે, બીજા દ્રવ્યોને પરિણામમાં તે નિમિત્ત બને છે. હવે છ દ્રવ્યમાં ડિવિઝન વિચારીએ તો જીવમાં બે ડિવિઝન ક્યાં પડે છે? સંસારી અને સિદ્ધ. પૂતગલમાં ક્યાં પડે છે? પરમાણુ અને સ્કંદ. ધર્માસ્તિકાયમાં ક્યાં પડે છે? નથી પાકું? એકદમ પાકું હોય તો કહેવાની છૂટ છે. એક ગતિ કરતું ધર્માસ્તિકાય ને એક સ્થિર ધર્માસ્તિકાય. તો ધર્માસ્તિકાયના ડિવિઝન નથી, અધર્માસ્તિકાયના ડિવિઝન નથી. આકાશ લોકાકાશ ને અલોકાશ. હવે કે છે કાળના કેટલા ભેદ છે? તો કાળના બે ભેદ છે, નિશ્ચય કાળ અને વ્યવહાર કાળ. એમાં નિશ્ચય કાળ કોને કહે છે? કાળ દ્રવ્યને જ નિશ્ચય કાળ કહેવામાં આવે છે. કાળ દ્રવ્ય ઇટ સેલ્ફ ઇઝ એ નિશ્ચય કાળ છે, રિયલ કાળ છે. કાળ દ્રવ્ય, કાળ એટલે અહીંયા ટાઈમ ન સમજવું, કાળ એટલે કાળ નામનું એક દ્રવ્ય છે. એને બેને બીજી ભાષામાં કાલાણું પણ કહેવાય. યુ કેન કોલ ઇટ આઈધર કાળ દ્રવ્ય ઓર કાલાણું. કાળ દ્રવ્ય ઇઝ નોટ ઇક્વલ ટુ ટાઈમ, ટાઈમ ઇઝ ડિફરન્ટ છે. એની હવે આગળ આવશે. જે કાળ દ્રવ્ય છે તેને નામ જ નિશ્ચય કાળ કહેવામાં આવે છે. લોકાકાશના જેટલા પ્રદેશો છે તેટલા જ કાળ દ્રવ્ય છે. શું કહે છે? કે લોકાકાશના જેટલા પ્રદેશ છે તેટલા જ કાળ દ્રવ્ય છે. શા માટે? એક એક પ્રદેશ ઉપર એક એક કાળ દ્રવ્ય રહેલું છે. કાલ આપણી વાત આવી ગઈ છે કે લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક કાળ દ્રવ્ય છે. તો બેના લોકાકાશના જેટલા પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ નંબર ઓફ કાળ દ્રવ્ય. બેનો નંબર ઇક્વલ થાય છે. અને લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક કાળાણું એટલે કાળ દ્રવ્ય સ્થિત છે. એક એક પ્રદેશ, લોકાકાશના જેટલા પ્રદેશ છે તેના એક એક પ્રદેશે કાળ દ્રવ્ય છે. આ થોડુંક સાવ નવું હશે એટલે થોડુંક ડિફિકલ્ટ લાગે, પણ થોડુંક ખ્યાલ રાખે, યાદ કરશે તો યાદ રહી જાય એવું છે. ઇટ્સ નોટ એ ડિફિકલ્ટ. થોડા વધારે ફેમિલિયર થઈએ, બે ચાર વાંચી જશું તો આપણને યાદ રહી શકે એવું છે. ક્યાં? હા, જુદા જુદા. ધ નંબર ઓફ કાળ દ્રવ્ય, જેમ જીવ દ્રવ્ય કેટલા છે? અનંત છે ને, પૂતગલ અનંતાનંદ. એમ નંબર ઓફ કાળ દ્રવ્ય કેટલા છે? કે અસંખ્ય. અસંખ્ય એટલે કેટલા? ઇક્વિવેલન્ટ ટુ લોકાકાશના પ્રદેશ. કાળ દ્રવ્ય, નંબર ઓફ કાળ દ્રવ્ય કેટલા છે? નંબરલેસ. અસંખ્ય, નંબરલેસ. પણ કેટલા નંબરલેસ? ઇક્વિવેલન્ટ ટુ ધ નંબર ઓફ પ્રદેશ ઓફ લોકાકાશ, એટલા એ અસંખ્ય છે. તો એ નિશ્ચય કાળ કીધું કે જે કાળ દ્રવ્ય ઇટસેલ્ફ ઇઝ અ નિશ્ચય કાળ. અને વ્યવહાર કાળ કોને કહે છે? સમય, પલ, ઘડી, દિવસ. ધીસ ઇઝ ટાઈમ. વ્યવહાર કાળ ઇઝ ટાઈમ. સમય છે, પછી પળ છે, ઘડી છે, દિવસ, મહિનો, વર્ષ વગેરે કાળ દ્રવ્યના પર્યાયો છે. તેને વ્યવહાર કાળ કહેવામાં આવે છે. ઈ કાળ દ્રવ્ય ઉપરથી માપ ટાઈમનું નીકળ્યું છે. જે ટાઈમનું માપ છે તેનું નામ વ્યવહાર કાળ કહેવામાં આવે છે. હવે 25 પ્રશ્નો થયા છે. કોઈને હજી કોઈ પ્રશ્નો હોય નહીતર આગળ વધીએ આપણે. છ દ્રવ્યની આપણને ડેફિનેશન પૂરી થઈ ગઈ. છ દ્રવ્યના ડિવિઝન થઈ ગયા મેઇનલી જીવના, સંસારી, સિદ્ધ, પૂતગલમાં પરમાણુ, સ્કંદ, આકાશના લોકાકાશ, અલોકાકાશ અને કાળના નિશ્ચય અને વ્યવહાર. તો આપણે સાઇઝ સેમ છે. પરમાણુની સાઇઝ ઇઝ ઇક્વલ ટુ કાળ દ્રવ્યની સાઇઝ ઇઝ ઇક્વલ ટુ પ્રદેશ. ત્રણેયની સાઇઝ સરખી છે. ત્રણેયની સાઇઝ સરખી. એ તો એક એક પ્રદેશ ઉપર રહ્યા મચ્છરદાની છે, ઓલું મસ્કીટો કર્ટેન હોય છે, નેટ, એમાં કેવા કાણા હોય. એમ એક એક પ્રદેશ ઉપર, લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક કાળ દ્રવ્ય રહેલું છે. હવે 26મો ક્વેશ્ચન છે. એમાં ક્વેશ્ચન એનો છે, જીવાદિક દ્રવ્ય કેટલા છે? નંબર્સ ઓફ, દરેકના નંબર્સ આપણને પૂછ્યા છે. દરેકની સંખ્યા, છ દ્રવ્યની સંખ્યા કેટલી છે તે આ પ્રશ્ન પૂછ્યો છે. અને તેઓ ક્યાં આવેલા છે? ક્યાં આવેલા છે? શ્લોકાકાશમાં છે તો એક છે, પણ નંબર્સ પૂછ્યા છે કે દરેકની નંબર્સ કેટલા છે. તો જીવ દ્રવ્યની નંબર્સ કેટલા છે? અનંત છે, અને તે સંપૂર્ણ લોકાકાશમાં ભરેલા છે. કારણ કે પાંચ દ્રવ્યો તો લોકાકાશમાં જ રહેલા છે. તો જીવની સંખ્યા, નંબર ઓફ જીવ કેટલા છે? અનંત છે. અનંત શું દેખાડે છે આપણને? કાઉન્ટલેસ કરતા વધારે છે, એન્ડલેસ. જે કાઉન્ટલેસ છે એને આપણે શું કહીએ? અસંખ્ય કહીએ. સંખ્યાત, નંબર્સ, જે નંબરની અંદર આવે તેને સંખ્યા કહીએ. પછી સંખ્યા નંબરલેસ છે તેનું નામ શું કહીએ છે? અને અસંખ્ય કરતા પણ અનંત વધારે છે તેને આપણે શું કહીએ છીએ? એન્ડલેસ. એટલા માટે કોઈને પ્રશ્ન થતો હોય કે ક્યારેક સંસારમાંથી બધા સિદ્ધમાં ચાલ્યા જશે, તો કેટલા જીવો છે ટોટલ? અનંત છે, એવું ક્યારેય થવાનું નથી. અને જેની એવી ભાવના હોય કે બધા મોક્ષમાં વયા જશે પછી આપણે જશું, તેની શું એનો કોઈ એવો પ્રશ્ન કરેનો જવાબ શું આપવો? કે બધા મોક્ષે વયા જશે તો લાસ્ટ હું પણ વયો જાય છે એવું કોઈ કહે તો શું કહેવું એનું? એટલી તો ગેરંટી બીજા જાશે કે ન જાશે તું તો નથી જવાનો. જો તને બીજાની રાહ જોવી છે તારે, ઇટ મીન્સ તું તો કોઈ દી જવાનો જ નથી. બીજા જાય કે ન જાય એના પુરુષાર્થ પર એવું ક્યારેય બનવાનું નથી. બધા જીવો મોક્ષમાં ચાલે, એટલા જીવોની સંખ્યા છે. અનંત એટલે આપણે એમ ખાલી બોલી જઈએ, અનંત એટલે શું પણ? એનો કોઈ જેનો અંડ નથી. જસ્ટ થિંક કે પાસ્ટમાં ક્યારે બિગિનિંગ થઈ અને ફ્યુચરમાં ક્યારે એન્ડ થશે. જસ્ટ ગો બોથ ધ વેઝ. પાસ્ટમાં તમે જાઓ અને ફ્યુચરમાં તમે જાઓ. વેર ઇઝ ધ બિગિનિંગ, વેર ઇઝ ધ એન્ડ? દેટ ઇઝ કોલ આનંદ. એમ જગતની અંદર એટલા જીવો ભરેલા છે કે ગમે તેટલા અનંતકાળ થયા તો પણ અનંતતા જે અહીંયા હજી રખડે છે, એમ અનંતકાળ જશે તો પણ બધા જીવો મોક્ષમાં જશે એવું ક્યારેય બનવાનું નથી. અને ખરેખર વિચાર કરીએ, જ્યાં જેને રૂચિને રસ હોય એમાં પોતાનો નંબર લાસ્ટ રાખે કે પહેલો રાખે? પૈસા કમાવો હોય ત્યાં શું કરે? ના, બધાની દુકાન બરોબર ખુલે કરશે પછી હું મારી કરીશ. પેલા બધા કસ્ટમરને ત્યાં મોકલી દઈશ, પછી કોઈ વધશે તો હું લઈશ. એમ કરે, શું કરે છે? સેલ્સ માટેની પ્રોપોગંડા કેટલી બધી કરે છે. જ્યાં રૂચિ છે ત્યાં પહેલો થાય છે, ત્યાં કોઈ દી લાસ્ટ નથી રહેતો. અને અહીંયા એમ મોક્ષની વાત આવે અને કે હું છેલ્લો જાયશ, એનો અર્થ કે તને મોક્ષ પ્રાપ્તિની ભાવના નથી. તો તારો મોક્ષ નથી એટલી વાત તો ગેરંટીથી છે. અરે એવી ભાવના હોય, સંસારમાં રખડવાની ભાવના હોય, છૂટવાની પણ ભાવના ન હોય, કે માને તો મોક્ષ એટલે શું? દુઃખથી મુકાવું. એક કોઈ એનિમલ, વાછડાને શું કાફ કેમ, એને પણ 12 કલાક એના ઘરમાં બાંધો હોય, મોર્નિંગ થાય ને બહાર છોડે ત્યારે પણ એ કેવું કરે છે? કુદા કુદી કરે. અને એ 12 કલાકના બંધાયેલાને છોડવાનો ટાઈમ આવે ત્યારે શું કરે છે? આનંદથી નાચી ઉઠે. તો અનંત કાળનો બંધાયેલો અને તને છૂટવાની વાત કરે ને તને હરખ ન આવે તો કેવો છો તું? વાછડામાંથી પણ જાય એવો છે. ગુરદેશની ભાષામાં કહીએ તો તારી કરતા તો લો વાછડો સારો, કે એને છૂટવાની તો ભાવના છે અને તને છૂટવાની ભાવના નથી. તો જીવ અનંત છે. કોઈ દી એમ ન વિચારું કે બધા જ આમ થઈ જશે. અરે અનંત એટલે એની બેહદતા. જેમ તારો સ્વભાવ અનંત ગુણથી ભરેલો છે, એમ આ જગતમાં જીવો પણ અનંતા છે. અને એ ક્યાં રહેલા છે? આખા લોકાકાશમાં ઠાસી ઠાસીને જીવો ભર્યા છે. એટલા બધા આપણને વચ્ચે કોઈ નથી દેખાતું, પણ ત્યાં પણ સૂક્ષ્મ એકેન્દ્રીય જીવો તો ત્યાં રહેલા છે. તો સંપૂર્ણ લોકાકાશમાં ભરેલા છે. એજ કહું છું, વચ્ચે આટલા ઘણા સૂક્ષ્મ જીવો, અનંતા જીવો અહીંયા આખા લોકાકાશમાં ભરેલા છે. સિદ્ધ શિલા પણ એકેન્દ્રી જીવથી ભરેલી છે. એક બાજુ અનંત દુઃખી ને એક બાજુ અનંત સુખી છે. ત્યાં સિદ્ધ શિલામાં પણ એટલા એકેન્દ્રી જીવો તો આખો લોકાકાશ કોઈ પણ જગ્યાએ પચેન્દ્રી ભલે થોડા રહ્યો પણ એકેન્દ્રી જીવો તો ઠાસી ઠાસીને ફેરાશ. હવે બીજું પૂતગલની વાત કરે. જીવ દ્રવ્યથી અનંત ગુણા અધિક પૂતગલ દ્રવ્યો છે. જીવની અનંત સંખ્યા છે એના કરતા પૂતગલ કેટલા છે? અનંત છે. એટલા માટે પૂતગલની પરમાણુની સંખ્યા અનંતાનંદ કહીએ. અને એ તો બહુ ક્લિયરલી ખ્યાલ આવી શકે છે કે આ એક આપણે જીવ દ્રવ્ય છે એની સાથે પૂતગલ પરમાણુ કેટલા છે? છે કે ને, આનંદ પરમાણુનું શરીર બનેલું ને. એવી જ રીતે જીવની સંખ્યા કરતા પૂતગલ પરમાણુ તો અનંતા રહેલા છે. અનંતા પૂતગલ પરમાણુ સંયોગમાં આવ્યાને તે છોડી દીધા છે. એનું જીવનું કેટલો એરિયા ઓક્યુપાઈડ કરે છે એની વાત આગળ આવશે. જીવ કેટલો પહોળો છે એનું મેજરમેન્ટ કેટલું છે? અસંખ્ય પ્રદેશ છે. આત્મા કેટલો બિગ સાઇઝમાં વિચાર કરીએ તો કેટલો મોટો છે? અસંખ્ય પ્રદેશ જગ્યા રોકે, અસંખ્ય પ્રદેશ જગ્યા રોકે એટલો જીવ મોટો છે. એક પ્રદેશી તો એક પરમાણુ હોય અને એક કાળ દ્રવ્ય જ હોય. એક પ્રદેશી કોણ હોય છે? કાળ દ્રવ્ય અને પરમાણુ. બાકી બીજા બધા વધારે પ્રદેશવાળા છે એ વાત આગળ આપણને આવશે. તો જીવ દ્રવ્યથી અનંત ગુણા કોણ છે? પૂતગલ પરમાણુ છે. અધિક પૂતગલ દ્રવ્યો છે. એ અનંતા પૂતગલ પરમાણુનો આપણને શું થઈ ગયો છે? ઘણીવાર સંયોગ મળ્યો છે અને સંયોગ પાછો છૂટી ગયો છે. એકવાર આપણે ખાધું હોય અને બહાર કાઢી નાખીએ ને શું કહીએ? બરોબર છે ને? ઉલટીને કોણ ખાય, મનુષ્ય કે કૂતરો ખાય? એમ આ સંયોગો પૂતગલ પરમાણુ તો અનંતવાર આપણને મળી ચૂક્યા છે ને ભોગવીને છોડી દીધા છે. આ શું છે? એઠ છે. એઠ એકવાર ભોગવીને છોડી દે એનું નામ શું કહીએ? એઠ છે. ને એઠમાં પણ જીવ કેટલી મમતા કરશે. આ પહેલી વાર મેળ્યું છે આવું શરીર, આવા પૂતગલ પહેલી વાર મેળ્યા છે? અનંતવાર મેળવીને ભોગવીને છોડી દીધા છે. અને જે એને વેસ્ટ કહીએ કે નહીં, ખાધેલું હોય બહાર ફેંકીએ ને શું કહે છે? એમ વેસ્ટમાં કોઈને પ્રેમ હોય છે? એમ આ તો અનંતવાર આવા પરમાણુ પૂતગલ મળી ચૂક્યા છે ને છતાં એમાં એને પ્રેમ લાગે. તો કહે છે આવા પૂતગલ પરમાણુ જીવ કરતા પણ અનંત છે અને તે આખા લોકમાં ફરેલા છે. પછી ત્રીજું દ્રવ્ય. યસ, વેરી ગુડ, સરસ. પણ એવું જ આપણને એવો ખ્યાલ થવો જોઈએ. જગતમાં તો કેવા મશીન હોય છે? ઇનપુટ કેવું હોય છે? રફ, રો મટીરિયલ. અને આઉટપુટ શું હોય છે? ફિનિશિંગ ગુડ્સ હોય છે. આ મશીન કેવું છે? ઇનપુટ કેવું કરીએ છીએ અને આઉટપુટ કેવું ખરાબ નીકળે છે કે નહીં? ઓપોઝિટ છે કે નહીં? છતાં આની મમતા છૂટતી નથી. એટલું ઇનપુટ સારું સારું નાખીએ છતાં પણ જે ખરાબ પ્રોડક્શન આપે એવાની મશીનની મમતા કોણ કરે? કોણ વાલું કરે? એ રીતે વિચાર કરીને એને મમતા છોડવાની છે. એ બધું કહેવાનો પાછળનો હેતુ શું છે? કે આ જેને તું વાલું માળું માને છો એ બધા આ તો અશુચિપણાથી મલિન વસ્તુથી આ ભરેલું શરીર છે, કોથળી છે. હવે ત્રીજું દ્રવ્ય કે છે અને ચોથું. ધર્મ અને અધર્મ દ્રવ્યના નંબર્સ કેટલા છે? સિંગલ છે, એક એક છે. ધર્મ દ્રવ્ય પણ એક છે, અધર્મ દ્રવ્ય પણ એક છે. અને તે સંપૂર્ણ લોકમાં વ્યાપ્ત, વ્યાપ્ત એટલે સ્પ્રેડ છે, ફેલાયેલું છે. જીવ દ્રવ્ય તો ઘણા અનંતા જુદા જુદા છે પણ ધર્મ અને અધર્મ દ્રવ્ય કેવું છે? એક જ હોવાથી આખું લોકાકાશમાં કેવું છે? વ્યાપ્ત છે, ફેલાયેલું છે, સ્પ્રેડ આઉટ છે. અને એની સંખ્યા એક એક છે. આકાશ દ્રવ્ય એ પણ એક છે. નંબર ઓફ આકાશ દ્રવ્ય કેટલા છે? એક છે. અને તે કેટલું ફેલાયેલું છે? લોક અને અલોક બેયમાં છે, કારણ કે લોકાકાશમાં પણ છે અને અલોકાકાશમાં. તો આકાશ દ્રવ્ય પોતે એક છે, લોકાકાશમાં ફેલાયેલું છે અને અલોકાકાશમાં પણ ફેલાયેલું છે. અને કાળ દ્રવ્યના નંબર્સ કેટલા છે? અસંખ્ય છે. અસંખ્ય શા માટે અસંખ્ય છે? કારણ કે લોકાકાશના એક એક પ્રદેશે છે, તો લોકાકાશના પ્રદેશ અસંખ્ય છે, તો કાળ દ્રવ્યની સંખ્યા પણ અસંખ્ય, નંબરલેસ, અથવા તેને બીજું શું કહીએ આપણે? કાઉન્ટલેસ, નંબરલેસ અથવા તો કાઉન્ટલેસ. અને તે લોકાકાશમાં દરેક પ્રદેશે એક એક એવી રીતે વ્યાપ્ત છે. આ રીતે પાંચ છ છ દ્રવ્યની આપણને સંખ્યા આપી. જીવ દ્રવ્ય કેટલા છે? અનંત છે. ભૂતગલ દ્રવ્ય અનંતાનંદ છે. ધર્મ દ્રવ્ય એક છે. અધર્મ દ્રવ્ય એક છે. અને આકાશ દ્રવ્ય એક છે. કાળ દ્રવ્ય અસંખ્ય છે. આ એના નંબર્સ. પછી ક્યાં રહેલા છે? કે જીવ દ્રવ્ય પણ આખા લોકાકાશમાં ઠાસીને ભરેલા છે, ભૂતગલ પણ ઠાસીને ભરેલા છે, ધર્માસ્થિ અધર્માસ્થિ આખા લોકાકાશમાં સ્પ્રેડ આઉટ છે, આકાશ દ્રવ્ય લોકાકાશ અને અલોકાકાશમાં છે, અને કાળ દ્રવ્ય એક એક લોકાકાશના પ્રદેશ ઉપર રહેલું છે. આ રીતે આપણને નંબર અને ક્યાં રહેલા છે તેની વાત આપણને કરે છે. હવે કોઈ હજી પ્રશ્ન આગળ હોય? હવે એ તો સૌથી ક્વેશ્ચન તો કોને પૂછવા જેવો છે? હું કેવો છું, એક વિચાર કરીએ, હું કેવો છું, એ મારે કોઈને પ્રશ્ન પૂછું એની કરતા સૌથી સારો જવાબ કોણ આપી શકે? હું જ પોતે કાચની સામે ઉભો રહો. હું કેવો છું કોઈનું ઓપિનિયન પૂછવા જાઓ એની કરતા સૌથી સારો જવાબ કોણ આપી શકે? હું જ અરીસાની સામે ઉભો રહો. એમ મારે શું કરવું? આટલું બધું સાંભળીએ છીએ, આટલું બધી વાત ગમે છે, કરે છે, મો છોડવો છે એવી ઈચ્છા પણ છે, બરોબર છે ને? અને છતાં છૂટતો નથી, એનું કારણ શું? તેને કોને પૂછવું આ પ્રશ્ન? પોતે પોતાના જ્ઞાન અરીસા આગળ ઉભું રહી જવું કે હું શું કરું છું. આટલું સાંભળ્યા પછી મને એની રૂચિ એ પ્રકારનો પ્રયત્ન કેમ નથી ચાલતો? હું ક્યાં અટકું છું? એ વાત તો પોતાનો આત્મા વધારે જવાબ, અને નહીતર કેવડી પરમાત્મા. બીજા તો કોઈના ભાવને શું જાણી શકે? પોતે એનો જવાબ આપે, કારણ કે પોતે પોતાની ખબર ન પડે. પોતે જેમ પોતાનું જ્ઞાન પોતાની ચાડી ખાઈ જશે. ચાડી કહીએ ને, હું ક્યાં અટકું છું, કેમ નથી થતું, એનો પૂરો જવાબ પોતાના જ્ઞાનને પૂછવો તો એનો જરૂર જવાબ એને મળી શકશે. અને બીજું વિચારું કે હજી નથી થતું, નથી થતું એમાં કારણ શું હોઈ શકે? કે પ્રયત્નમાં હજી ખામી છે. કોઈ પણ કાર્ય ન થતું હોય એમાં બે કારણ હોઈ શકે. એક તો રોંગ ડાયરેક્શનનો આપણે એફર્ટ કરતા હોય પ્રયત્ન, અને સેકન્ડ શું હોઈ શકે? રાઇટ ડાયરેક્શનનો કરતા હોય પણ ઇનસફિશિયન્ટ કરતા હોય, તો આપણને એચીવ ન થઈ શકે. કોઈ પણ કાર્ય, કોઈક આઈટમ લેવા ગયા છીએ, પૈસા જ લીધા વગર જગ્યા જાય તો નથી મળતું, અને કોઈ પૈસા લઈને જાય પણ ઓછા લઈને જાય તો પણ નથી મળતું. એમ મને વસ્તુ પ્રાપ્ત થતી નથી એમાં શું કારણ હોઈ શકે? હું ક્યાંક ખોટો પુરુષાર્થ તો નથી કરતો એક, અને હવે સાચી દિશાનો કરું છું તો હું ઓછો પુરુષાર્થ કરું છું કે નહીં, એમ પોતે વિચારીને પોતાના પુરુષાર્થને સાચી દિશા તરફ, અને ઓછો હોય તો એને પુરુષાર્થને વધારવાની જરૂર છે. જેટલી એને આત્માની સંયોગની એની પડી છે એટલી આત્માની પડી છે. ખરેખર વિચાર કરીએ, જેટલી પોતાને સંયોગની બહારની જેટલી પડી છે એટલી આત્માની પડી છે. સ્વાધ્યાયનો એવો ટાઈમ થયો હોય ને ક્યાંક બહારથી ફોન આવે તો શું થાય છે? થાય છે કે નહીં? આપણે આપણા આત્માને જવાબ પૂછી જઈએ, ભાઈ આજ તો ઓફિસમાં બહુ કામ છે, ન્યા જવું પડશે. સ્વાધ્યાય તો શું થાય છે, આપણે કોને પ્રેફરન્સ આપણા જીવનમાં આપીએ છીએ, ઇમ્પોર્ટન્સ કોને આપીએ છીએ? સ્વાધ્યાય તો જાણે એમાં તો શું છે, કારણ કે અહીંયા એટેન્ડન્સ તો પૂરાતી નથી, કોઈ આવે કે આમાં કઈ લાભ થતો નથી. ત્યાં તો શું દેખાય છે, રેડી કેસ દેખાય છે ને ત્યાં તો. અરે આત્માને માટે તે શું ભોગ આપ્યો, સેક્રિફાઈસ તે શું કર્યું છે? અરે એક 24 કલાકમાંથી એક ટાઈમ પણ તું આત્મા માટે આપી નથી શકતો, અને પછી ડિમાન્ડ કરે કે આત્મા મને કેમ મળતો નથી. એટલે એક કલાક પણ તું તારા આત્મા માટે આપી નથી શકતો, અને પછી એવો વિચાર કરો કે આત્મા ન મળે તો જરૂર જ ન મળે. આવી રીતે કાંઈ આત્મા મળે એવું નથી. તારે એના માટે કંઈક ભોગ આપવો પડે, બલિદાન આપવું પડે. જેમ કે ને કન્ટ્રીને ઇન્ડિપેન્ડન્સ કરવું હોય તો શું કરવું પડે, સેક્રિફાઈસ કરવું પડે છે કે નહીં? એમ આત્માને માટે આપણે શું કર્યું છે? એટલે આપણે બધાને માટે આ વાત લાગુ પડે છે, કોઈ એકને માટે નથી. આપણે બધાએ પાયમાં નથી, ત્યાં ક્યાં સુધી કોક ને કોક કોઈ જગ્યાએ આપણે અટક્યા છીએ. તો આપણે આપણા જ્ઞાન પરિણામમાં ચિતારેનો જોઈ લેવો કે હું ક્યાં અટકું છું. તો એ પ્રકારનો જ્ઞાનીની વાણી સાંભળીને પુરુષાર્થને આગળ વધીને વસ્તુને પ્રાપ્ત કરવી છે. તો આપણે 26 પ્રશ્નો થયા છે, આગળ પછી
હું કહે જાણે જન્મ્યો નહોતો એક કરે દિવસ જેવો. કોના જીવનમાં આવવાનું છે રિયલી આ વિચારવાનું છે, બીજાને મારા જીવનમાં ઊંચા મંદિર, મંદિર એટલે મકાન, ઊંચા મંદિર, ઊંચા માળિયા, સુંદર મોટો મહેલ જેવું મકાન ને કર્યું. આયુષ પૂરું થતા 16 તાણીને સૂતો. શું છે, લોકો સગા સંબંધી ભેગા થાય ખબર પડે ને શું કે છે, કાઢો રે કાઢો. અત્યાર સુધી સ્વાર્થ હતો, કમાવો છો પૈસા લાવો છો તો સારો છે, સ્વાર્થ પૂરો થયો, ડેડ બોડીને જલ્દી કાઢો, ગંધ મારશે, આપણું ઘર ખરાબ થશે. જો કેટલો સ્વાર્થ પૂરો થતા, કાઢો રે કાઢો, ઉતાવળ કરે જાણે જુમ્મો જ નતો. આ એટલું આ જીવનમાં કોને બનવાનું છે, જેના પ્રત્યે તીવ્ર રાગથી પડ્યા છીએ એ સગા એમ જ કહેશે હવે જલ્દી ફિનિશ ઓફ કરો એને ડેડ બોડીને. અહીંયા જો કે તમારે જે વાર લાગશે ત્યાં તો બધાને જલ્દી થતું હોય છે. આ સ્વાર્થ પૂરો થઈ ગયો, હવે એ માણસ આપણને કોઈ કામનો નથી. અત્યાર સુધી તો પૈસા કમાઈ મજૂરી કરીએ છીએ આપણે, કોઈ એમાં અમસ્તો સ્વાર્થ નથી. મજૂરી કરીએ છીએ, જેમ બારમાં એમ્પ્લોય કોઈને રાખો તો શું કરો, કામ કરે એને તે આપો છો, એમ અહીંયા પૈસા લાવીએ છીએ તો સગવડ મળે છે. કાઢો રે કાઢો એને સૌ કહે જાણે જન્મ્યો છે, એટલી ઉતાવળ કરીને કાઢે છે. એક રે દિવસ, એ દિવસ આવવા પહેલા હજી તારી પાસે ચેતવાનો અવસર છે. અરે મુનિરાજ તો
આવશે, એના પછી અવ્રત. અવ્રત એટલે એને કોઈ બી નિયમ કે વ્રત લીધા નથી હોતા, એનું નામ અવ્રત કહેવામાં આવે. જે પાંચમું ગુણસ્થાન આવે ને અણુવ્રત થાય, હિંસા થોડી કરવાની, ખોટું ઓછું બોલવાનું, એવા અણુવ્રત. એનાથી આગળ વધે મુનિદશામાં તો મહાવ્રત. એવા કોઈ જે વ્રત નથી તેનું નામ અવ્રતનો આશ્રવ કહેવામાં આવે છે. પછી પ્રમાદ, કોઈ કસાઈને પ્રમાદ એક પણ લે કોઈ છૂટું પડે, બે સરખું છે. પ્રમાદ એટલે રાગાદી વિકલ્પ ઉત્પન્ન થાય તે પણ એક પ્રમાદ છે, અને તે પણ આશ્રવ છે. તેના નિમિત્તે પણ નવા કર્મો આવે છે. મિથ્યાત્વથી જેમ આવે છે, જેવી રીતે અવ્રતથી આવે છે, એમ પ્રમાદથી પણ નવા કર્મો આવે છે. કસાય, ક્રોધ માન માયા લોભ અથવા હાસ્ય રતિ અરતિ પણ કહેવાય છે. નો કસાય, આપણે હસીએ લાફી કરીએ એ પણ શું છે, નો કસાય મીન્સ લિટલ કસાય, પણ છે તો કસાય. તો એ બધા કસાયથી પણ નવા કર્મો આવે છે. અને યોગ, યોગ એટલે આત્માના પ્રદેશોનું કંપન થવું, તેનું નામ યોગ. એનાથી પણ નવા કર્મો આવે છે. એ પ્રકારના 5 આશ્રવ કે જેના નિમિત્તે નવા કર્મો આવે એના પાંચ પ્રકાર છે, મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય અને યોગ. એ પાંચ પ્રકારના આશ્રવ કહેવાય. હવે 27મો પ્રશ્ન શરૂ કરીએ છીએ. આપણે અત્યાર સુધી 26 પ્રશ્નોમાં શું શીખ્યા? વિશ્વ, વિશ્વમાં જોયું તો આપણને 6 દ્રવ્ય જોવા મળ્યા, એની દરેકની વ્યાખ્યા આવી ગઈ કે જેમાં જ્ઞાન, દર્શન, ચેતના તે જીવ દ્રવ્ય, સ્પર્શ, રસ, ગંધ, વર્ણ તે પૂતગલ, ગતિમાં જે નિમિત્ત થાય તે ધર્માસ્તિકાય, સ્થિતિમાં નિમિત્ત થાય તે અધર્માસ્તિકાય, જગ્યા આપે તેનું નામ આકાશ દ્રવ્ય, અને પરિણમનમાં, પર્યાયમાં જે નિમિત્ત થાય તેનું નામ કાળ દ્રવ્ય કહેવામાં આવે છે. એ પહેલા દ્રવ્ય ગુણ પર્યાયની વ્યાખ્યા શીખ્યા, પછી ડિવિઝન આપણે શીખ્યા કે જીવ છે તેમાં બે છે, સંસારી અને સિદ્ધ, પૂતગલમાં પરમાણુ અને સ્કંદ, સૌથી નાનો છે તેનું નામ પરમાણુ અને બે થી વધારે પરમાણુ ભેગા થાય તેનું નામ સ્કંદ. આકાશમાં બે શીખ્યા, લોકાકાશ અને અલોકાકાશ, અને કાળમાં બે, નિશ્ચય કાળ અને વ્યવહાર, અને દરેકની સંખ્યા શીખી ગયા હતા. આપણે છેલ્લો ક્વેશ્ચન લાસ્ટ ટાઈમ કર્યો હતો, જીવની સંખ્યા કેટલી છે? અનંત. આખા ત્રણેય લોકમાં અનંતા જીવો રહેલા છે, પૂતગલ અનંતા અનંત, જીવની સંખ્યા કરતા પણ અનંત ગુણા. ધર્માસ્તિકાય એક, અધર્માસ્તિકાય એક, આકાશ એક, અને કાળ કાળ અસંખ્ય છે. અને કેટલા અસંખ્ય છે? લોકાકાશ કાળ દ્રવ્ય કેટલા છે? લોકાકાશ જે કાળ દ્રવ્યની સંખ્યા લોકાકાશ જેટલી નથી, લોકાકાશના પ્રદેશોની સંખ્યા બેની, કાળ દ્રવ્યની સંખ્યા અને લોકાકાશના પ્રદેશની સંખ્યા બે સરખી છે. એ સિવાય પણ આપણે શીખ્યા કે સાઇઝમાં એક પ્રદેશ, એક પરમાણુ ને એક કાળ દ્રવ્ય સાઇઝ પ્રમાણે તો સરખા છે. હવે જો કે આગળ આવ્યું છે કદાચ, લોકાકાશના પ્રદેશ જેટલા ક્યાં ને કોને પ્રદેશ હોય છે? લોકાકાશના જેટલા પ્રદેશોની સંખ્યા છે એટલા નંબર ઓફ તો કાળ દ્રવ્ય છે જ, તેની સાઇઝ તો એક પ્રદેશ જેટલી છે, પણ નંબર ઓફ લોકાકાશના પ્રદેશ એટલા જ પ્રદેશ બીજા કોઈ દ્રવ્યને હોય? ફરીથી, લોકાકાશના જેટલા પ્રદેશ છે એટલા જ પ્રદેશ, આઈ એમ ટોકિંગ અબાઉટ ધ પ્રદેશ નોટ ધ સાઇઝ, પ્રદેશ એટલા બીજા કોઈ દ્રવ્યને હોય? હોય તો ક્યાં ક્યાં દ્રવ્યને? ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય અને જીવના પણ પ્રદેશ એટલા છે. ભલે અત્યારના સંકોચ થઈને શરીર પ્રમાણ, પણ જીવના પણ પ્રદેશ ઇઝ ઇક્વલ ટુ ધર્માસ્તિકાયના પ્રદેશ, ઇઝ ઇક્વલ ટુ અધર્માસ્તિકાયના પ્રદેશ, ઇઝ ઇક્વલ ટુ લોકાકાશના પ્રદેશ, ચારેયના સરખા જીવના પ્રદેશ. પ્રદેશ એટલે જે આપણે પ્રદેશ તો હવે ખ્યાલ છે ને, તો આત્મા કેટલી એરિયા ઓક્યુપાઈડ, જગ્યા કેટલી રોકે? અસંખ્ય પ્રદેશ. એ અસંખ્ય પ્રદેશ જીવના એટલા જ ધર્માસ્તિકાયના, એટલા જ અધર્માસ્તિકાયના અને એટલા જ લોકાકાશના હોય છે. બધાના પ્રદેશની સંખ્યા સરખી, પણ જીવ અત્યારના કેવો છે? સંકોચમાં હોવાથી શરીર પ્રમાણ થઈ શકે છે. જેવી રીતે આપણે કેમ છે એટલે એમ, એટલે એના એટલા છે, એના અસંખ્ય નંબર જો જોઈએ તો એટલા છે, પણ સંકોચ વિસ્તારથી આત્મા અત્યારના સંકોચાઈને શરીર પ્રમાણ છે. બાકી આત્માના પ્રદેશોને ખુલ્લા કરે તો ક્યાં સુધી સમાય છે? આખા લોક. એટલા માટે તો કેવળી સમુદ્ઘાત કરે છે ત્યારે આખા લોકમાં ફેલાઈ જાય છે ને. રિયલ સાઇઝ નહીં, અત્યારના પ્રદેશની સંખ્યા કેટલી, અત્યારે કેટલી જગ્યા રોકે, દેટ ઇઝ ઇમટીરિયલ છે સંકોચાઈને. પણ ખરેખર એમ સમજવું હોય તો થઈ શકે કે પ્રદેશોને ખુલ્લા કરે તો એ ક્યાં સુધી જગ્યા રોકે છે? આખા લોકાકાશ જેટલી રોકે છે. એટલો જ છે, એટલો એટલો જીવ પોતાના ઓરિજિનલ ફોર્મમાં પૂરો થાય તો કેટલો ફેલાઈ શકે છે? લોકાકાશ જેટલો થઈ શકે છે. અને એટલે કોઈને એમ થાય કે આ જીવ કેવી રીતે સંકોચાઈ ગયો હશે આવી રીતે, કે જેવી રીતે આપણે કાર્પેટ હોય છે અનફોલ્ડ કરીએ છીએ તો આખા રૂમમાં પથરાય, અને ફોલ્ડ કરીએ તો કેટલામાં સમાય છે, થોડાકમાં પણ સમાઈ શકે છે કે નહીં? તો થોડામાં સંકેલીને મૂકી દીધી તો આપણને શું ચિંતા થશે, મારી કાર્પેટ નાની થઈ ગઈ, કારણ કે તો હાવ ખૂણામાં સમાઈ જાય છે ને કાર્પેટ, તો એટલીની એટલી જ રહે છે. એમ આ જીવના પ્રદેશો કેવા થઈ જાય છે, સંકોચાઈને અત્યારના કેટલા થઈ ગયા છે, શરીરમાં રહે છે. હવે એ પ્રદેશો ઉપરથી આ પ્રશ્ન હવે કરવાનો છે. અસ્થિકાય લોકાકાશના એક એક પ્રદેશ ઉપર રહેલો છે, એટલા માટે કાળ દ્રવ્યની સંખ્યા કેટલી છે કે લોકાકાશના એક એક પ્રદેશ ઉપર એક એક રહેલો હોવાથી તે જેટલા લોકાકાશના પ્રદેશ એટલા જ કાળ દ્રવ્યની સંખ્યા છે. કાળ દ્રવ્યનો પ્રદેશ એક છે પણ એની સંખ્યા કેટલી છે, લોકાકાશના જેટલા પ્રદેશની સંખ્યા છે એટલી જ એની સંખ્યા છે. પણ પોતે કાળ દ્રવ્ય તો કેટલી જગ્યા રોકે છે, એક જ પ્રદેશ રોકે છે. પણ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કેટલી જગ્યા રોકે છે, કે જેટલું લોકાકાશ હોવું છે એટલા જ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય રોકે. આ ઉપરથી નક્કી શું થાય છે કે જીવને પણ મોર દેન વન પ્રદેશ છે. જગ્યા કેટલી રોકે છે, એક અસંખ્ય પ્રદેશ ઘણી. એવી જ રીતે ભૂતગલ પણ કેટલી જગ્યા રોકે છે, સ્કંદ રૂપે હોય છે તો વધારે, એક છૂટો પરમાણુ હોય તો એક પ્રદેશ, પણ સ્કંદ ભેગા થાય તો એક કરતા વધારે પ્રદેશ. એ રીતે ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય ને આકાશ પણ કેટલી જગ્યા રોકે છે, એક પ્રદેશ કરતા વધારે. પણ કાળદ્રવ્ય કેટલી જગ્યા રોકે છે, એક પ્રદેશ છે. એટલો પાંચમાં એટલો ફરક પડે છે ને, કે પાંચ દ્રવ્યોને એક કરતા વધારે પ્રદેશ છે અને કાળદ્રવ્યને માત્ર. એના ઉપરથી હવે 27મો પ્રશ્ન છે કે અસ્થિકાય કોને કહે છે. આ જે અસ્થિકાય વર્ડ છે ને, બે વર્ડનો બનેલો છે, અસ્થિ પ્લસ કાય. અસ્થિ એટલે હયાતી, એક્ઝિસ્ટન્સ, હોવાપણું, મોજૂદગી, અને કાય એટલે શરીર તો છે જ, એ સિવાય કોઈ. કાયનો અર્થ કઈ ખ્યાલ છે? કાય એટલે સમૂહ, કલેક્શન. કાય એટલે શું છે? સમૂહ, કલેક્શન. આપણે આ બોડીને કાય શું કામ કહીએ છીએ, કારણ કે એમાં ઘણા પાર્ટસનું બનેલું છે, બે હાથ, બે પગ, કાન, બધાનું બનેલું છે ને. કાય એટલે સમૂહ અને અસ્થિ એટલે હોવા પણ. તો જગતની અંદર છ દ્રવ્યમાંથી અસ્થિ કેટલા છે? હયાતી તો છે, છ ની છે, પણ કાય એટલે સમૂહ. સમૂહ એટલે એક કરતા વધારે પ્રદેશ કોને છે? પાંચને છે. કારણ કે સમૂહ શબ્દ કલેક્શન શું દેખાડે છે, એકમાં કલેક્શન હોય કે મોર દેન એકમાં વધારેમાં કલેક્શન. કલેક્શન શબ્દ જ દેખાડે છે કે એક કરતા વધારે પ્રદેશ. તો એક કરતા વધારે પ્રદેશ કોને છે? પાંચ દ્રવ્યો. કાળ દ્રવ્યને તો એક જ પ્રદેશ. તો કાળ દ્રવ્ય અસ્થિ છે પણ અસ્થિ કાય નથી, અને બાકીના પાંચ દ્રવ્યો અસ્થિ પણ છે અને કાય પણ કહેતા એક કરતા વધારે પ્રદેશો રહેલા છે. તે પ્રશ્ન છે, અસ્થિ કાય કોને કહે છે? બહુ પ્રદેશી, બહુ એટલે એક કરતા વધારે, ઘણા પ્રદેશ જે દ્રવ્યને હોય તેને અસ્થિ કાય કહેવામાં આવે છે. અસ્થિ તો છે, છે દ્રવ્યો છે, હયાતી, એક્ઝિસ્ટન્સ તો દરેકની છે, પણ કાય કહેતા વધારે પ્રદેશો પાંચ દ્રવ્યને છે, કાળને નથી. માટી કાળને અસ્થિકાય કહેવામાં આવતું નથી. તો બહુ પ્રદેશી, હા, એનો પણ જવાબ આગળ આવશે, આપણે પ્રશ્ન આવશે ત્યારે લેશું. તો અસ્થિકાય એટલે એક કરતા વધારે પ્રદેશ જેને હોય, અથવા એક કરતા વધારે પ્રદેશ જે જગ્યા રોકે છે તે બહુ પ્રદેશી દ્રવ્યને અસ્થિકાય કહેવામાં આવે છે. તે કેટલા દ્રવ્ય અસ્થિકાય છે? છ દ્રવ્યમાંથી કેટલા દ્રવ્ય અસ્થિકાય છે? કે જીવ, ભૂતગલ, ધર્મ, અધર્મ અને આકાશ, એ પાંચ દ્રવ્યો કેવા છે? અસ્થિકાય છે. તો કાળદ્રવ્ય અસ્થિકાય કેમ નથી? પ્રશ્ન શું પૂછ્યો છે? કાળદ્રવ્ય અસ્થિ કેમ નથી? એમ નથી, અસ્થિ તો બધાની છે, પણ અસ્થિકાય કેમ નથી? તેનો જવાબ શું છે? કાળદ્રવ્ય એક પ્રદેશી છે તેથી તે અસ્થિકાય નથી. એને કાંઈ પ્રદેશોનો સમૂહ કલેક્શન એમાં છે નહીં, એની હયાતી તો છે. કાળ કેટલા પ્રદેશ જગ્યા રોકે છે? એક પ્રદેશ. અને આકાશ કેટલા પ્રદેશ જગ્યા રોકે છે? અનંત પ્રદેશ. બરોબર છે કે કાળ એક પ્રદેશી છે, આકાશ અનંત. બેના અસ્તિત્વમાં વધારે સ્ટ્રોંગ કોનો અસ્તિત્વ? કેમ, ઓલું અનંત પ્રદેશ એક્ઝિસ્ટન્સ છે ને, આનું કેટલું છે? તો કાંઈક વીક હશે ને એનું કે અસ્તિત્વને માટે કેટલો એરિયા રોકે છે એના ઉપર ડિપેન્ડ નથી. અસ્તિત્વ દરેકની સરખી છે. કાળ દ્રવ્ય પણ અનાદિ અનંત ટકે છે અને આકાશ દ્રવ્ય પણ અનાદિ અનંત ટકે છે. અસ્થિ માટે કાંઈ છે દ્રવ્યમાંથી કોઈમાં કાંઈ ફરક નથી. આ તો કાળ એટલે પ્રદેશ ઉપરની વાત કરવામાં આવે છે કે કાળ દ્રવ્ય એક પ્રદેશી છે માટે તેને અસ્થિકાય કહેવામાં આવતું નથી. અને બાકીના પાંચ દ્રવ્યોને એક કરતા વધારે પ્રદેશ, પ્રદેશ એટલે જગ્યા એટલી વધારે રોકે માટે તેને અસ્થિકાય કહેવામાં આવે છે. તો કાળદ્રવ્ય કેમ અસ્થિકાય નથી? કારણ કે એક પ્રદેશી છે તેથી અસ્થિકાય નથી. હવે પ્રશ્ન આવે છે, પૂજગલ પરમાણુ પણ એક પ્રદેશી છે તો તે અસ્થિકાય કેવી રીતે છે? બરોબર, પૂજગલ જેવી રીતે કાળદ્રવ્ય એક પ્રદેશી છે એમ રિયલ પૂજગલ પરમાણુ પણ કેવો છે? એક પ્રદેશ. તો એને શું કામ અસ્થિકાયમાં સાથે લીધો, એને કેમ જુદો ન પાડ્યો? જો કે પૂજગલ પરમાણુ એક પ્રદેશી છે પણ એનામાં સ્કંદરૂપ બની બહુ પ્રદેશ થવાની શક્તિ છે, એની કેપેસિટી છે. એક છૂટો પરમાણુ બીજા સ્કંદ સાથે શું થાય છે? બંધનમાં જોડાઈને બહુ પ્રદેશી થઈ શકવા યોગ્ય હોવાથી તેને ઉપચારથી અસ્થિકાય કહેવામાં. ખરેખર તો પૂજગલ પરમાણુ તો એક જ પ્રદેશી હોવાથી અસ્થિકાય નથી, પણ એમાં બીજા સ્કંદો સાથે જોડાવાથી એને વધારે પ્રદેશો બની શકે છે માટે તેને ઉપચારથી વ્યવહારથી અસ્થિકાયમાં લેવામાં આવે છે. કાળદ્રવ્યમાં કેમ એવી શક્તિ નથી? શું કામ ન થાય? સ્વભાવ કેવો છે? કારણ કે આજે બંધન જો ને કોઈની સાથે જોડાવવું હોય તો બે કામ કરવું પડે, એકને બીજા પાસે જવું પડે. બરોબર છે, આપણે મળીએ ક્યારે, એકબીજાનું કલેક્શન ભેગા ક્યારે થાય? એક તો ગતિ કરવી પડે. આ ગતિ કરવા માટે કયો ગુણ જોવે? ક્રિયાવતી શક્તિ. તો કાળદ્રવ્યમાં ક્રિયાવતી શક્તિ તો છે નહીં. અને પ્લસ જોડાવા માટે શું જોવે? ચિકાસ જોવે ને, જે આમાં સ્પર્શ ગુણમાં છે. પૂદગલમાં સ્પર્શ ગુણ સિવાય તો એવી ચિકાસ ને લુખાસનો તો કોઈ સવાલ છે નહીં. તો કાળદ્રવ્યમાં એ પણ નથી, બે વાત નથી. એક તો ગતિ ન કરે અને બીજું સ્પર્શ નહીં હોવાથી એ પ્રકારની સ્નિગ્ધતા ને વૃક્ષતા પણ એમાં છે નહીં. માટે બે કાળદ્રવ્ય ક્યારેય ભેગા થઈને અસ્થિકાય ન થાય. કોઈ આમાં પ્રશ્ન કરે કે જેમ તમે પૂદગલમાં કીધું એમ બે કાળદ્રવ્ય ભેગા થાય કે ન થાય? શા માટે ન થાય? કારણ કે એમાં સ્નિગ્ધતા પણ નથી અને એમાં ગતિ કરવાનું પણ નથી. ગતિ ન કરે તો ક્યાંથી બે ભેગા થાય? માટે કાળદ્રવ્ય તે અસ્થિકાય નથી, પણ બાકીના પાંચ દ્રવ્યો તે અસ્થિકાય છે. આ બધું વર્ણન શા માટે કરવામાં આવે કે ભાઈ જીવ દ્રવ્ય છે એનામાં એનું ક્ષેત્ર એટલે એરિયા છે, અસંખ્ય પ્રદેશી છે, એનામાં કોઈને કોઈ પર્યાય છે, એનામાં ગુણ છે. આવું બધું દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવ ચારથી વર્ણન શું કામ કરવામાં આવે? કારણ કે આ જગતમાં આત્મા શબ્દ જીવ શબ્દ તો ઘણી જગ્યાએ આવશે, ઘણા ધર્મોમાં ઘણી જગ્યાએ, પણ આ રીતે પૂરું એનું ડેફિનેશન એનું વર્ણન કે પદાર્થ હોય, પદાર્થ હોય તો કોઈને કોઈ જગ્યા રોકે છે, એ જગ્યા પદાર્થ છે તો એનું કોઈને કોઈ પર્યાય એનું કોઈ સ્ટેટ ફોર્મ હોય છે, અને પદાર્થ છે તો એનામાં કોઈને કોઈ એનો સ્વભાવ ને ગુણ હોય છે. આવી રીતે પૂર્ણપણે વ્યાખ્યા ક્યાંય મળતી નથી. આવી ચારપણે એની વસ્તુની વ્યાખ્યા કરીએ તો જ આત્મ તરીકે એને વસ્તુને એસ્ટાબ્લિશ કરી શકીએ. આ અસ્થિકાયની કહીને શું છે, જગતમાં આત્મા છે પણ આત્મા કેટલી જગ્યા રોકે છે, કાં તો આત્મા કેવો છે, આખો અખંડ અદ્વૈત છે, આપણે બધા એના અંશો છે, એ પ્રકારની વાત. પણ દરેક આત્મા પોતપોતાના ક્ષેત્રમાં જગ્યામાં રહે છે એવું ક્યાંય વર્ણન આવશે નહીં. એટલે આ જૈન દર્શન બીજાથી આ રીતે જુદું પડાય છે. અને આ જ એક પોઈન્ટ દ્વારા જ્યારે ગાંધીજી પોતે સાઉથ આફ્રિકામાં હતા અને એમને હિન્દુ ધર્મનું એનું વાત થઈ ત્યારે શ્રીમદ રાજચંદ્રજી સાથે પત્ર વ્યવહાર થતો ત્યારે શ્રીમદજીએ લખ્યું કે કોઈ પણ એક પદાર્થ ની આપણે વ્યાખ્યા ચાર પ્રકારે કરી શકીએ. એમને કહીને બીજા એક ત્રિપાઠી હતા સૂર્યરામ કેવા કોઈ, એમને કે આત્મા કે કોઈ પણ પદાર્થ એને ચાર પ્રકારે વર્ણન કરીએ તો તેની આખી વ્યાખ્યા આખી સમજણ આવે, કે પદાર્થ છે એ જગ્યા રોકે છે, એની કોઈ પર્યાય અવસ્થા હોય અને એનામાં ગુણ. એટલે આ રીતે આપણને આત્માની અને છ દ્રવ્યની પૂર્ણપણે જ્ઞાન થાય છે. પછી મુખ્ય ગૌણની વાત પછી, પણ વસ્તુ કેવી છે તો જ્ઞાનમાં આવી જાય ને. કોઈ વસ્તુ આપણે લેવા જઈએ તો શું કરીએ છીએ, ચારે બાજુ જોઈએ છે કે નહીં, બરોબર નાની મોટી કેવી શું છે, સેકન્ડ ક્વોલિટી છે, ફર્સ્ટ ક્વોલિટી છે, કેવા સ્ટેટમાં છે, ડેમેજ થયેલી કે સારી, દરેક પ્રકારનું વર્ણન કે ખાલી ભાવ જોઈને લઈ આવીએ છીએ અથવા ખાલી વસ્તુ જોવે છે ને લઈ આવીએ છીએ. વસ્તુ પહેલા નક્કી કરવી છે મારે શું લેવું, પછી સાઇઝ નક્કી કરીએ છીએ. આપણને કોઈ કુકર લેવું છે, તપેલું લેવું તો શું કરીએ, સાઇઝ નક્કી કરીએ છીએ ને. પછી એનું કેવી છે, ડેમેજ થયેલી સારી છે, સેકન્ડ ક્વોલિટી ફર્સ્ટ ક્વોલિટી બધું જ વર્ણન કરીએ અને એની યુટિલિટી પછી કરીએ. તો જગતમાં વસ્તુ લેતા પણ જેમ બધું જ આપણે વિચાર કરીએ છીએ એમ આત્મા કેવો છે એનું વર્ણનમાં દ્રવ્ય ક્ષેત્ર કાળભાવ વસ્તુ બધી સાથે હોય તો જ યથાર્થપણે તેની સમજણ થાય છે. માટે એમ કઈ સામાન્ય કોઈ કે આવું બધું શીખવાનું શું ફાયદો, શું કરવું, કઈ સમજણ એટલા માટે કે તારા જ્ઞાનમાં એક આત્મા વિશેનું સાચું પિક્ચર જ્ઞાન તને ખ્યાલ આવે. આત્મા કહીએ પણ કોને ખબર આત્મા કેટલો પોળો હશે ને ક્યાં હશે ને શું, એનો ક્ષેત્ર કહેતા આપણને ખ્યાલ આવે છે કે આત્મા આટલા ક્ષેત્રમાં છે, આવી પર્યાય વાળો ને આવા ગુણ વાળો છે એમ ખ્યાલ આવે છે. હવે 31મો પ્રશ્ન ડિવિઝન પાડે છે, જીવાદી છ દ્રવ્યોમાં બે ભેદ કઈ રીતે પાડશો. છ દ્રવ્યો છે એના બે હેડિંગ નીચે જો છ દ્રવ્યોને ડિવાઈડ કરવા હોય તો કેવી રીતે કરી શકાય છે. એમાં પહેલું છે છ ને ડિવાઈડ કરવાય તો એક કયો આવશે ડિવિઝન, જીવ અને અજીવ. જીવ કહેતા કેટલા દ્રવ્યો આવે છે, એક, અને અજીવ કહેતા પાંચ, ભૂતગલ ધર્મ અધર્મ આકાશ ને કાળ. અજીવ એટલે શું, જેનામાં જાણવા દેખવાની શક્તિ નથી. જીવ એટલે જેનામાં જાણવા દેખવાની, જેને આપણે છ ડાળામાં શું આવ્યું, ઉપયોગ સ્વરૂપ જ્ઞાન અને દર્શન, જાણવું અને દેખવું, જ્ઞાતા અને દ્રષ્ટા, એ જેનો સ્વભાવ છે તેનું નામ જીવ કહેવાય છે. અને જેનામાં જાણવું દેખવું નથી તે બધાને અજીવ કહેવામાં આવે છે. સ્પર્શ રસ ગંધ વર્ણ જેનામાં હોય તેનું નામ અજીવ કહેવામાં આવે છે. હા કે ના, જેનામાં સ્પર્શ રસ ગંધ વર્ણ હોય તે શું છે, પૂદગલ રૂપ અજીવ છે. અજીવ ખરું પણ કેવું, પૂદગલ રૂપ. બાકી બધા અજીવમાં કઈ સ્પર્શ રસગંધ વર્ણ હોતું, તો બધા અજીવ કેવા છે જેનામાં જાણવાની તાકાત નથી. એ ચાહે સો ધર્માસ્તિક હોય કે આકાશ હોય કે કાળ, જેનામાં જાણવાની તાકાત નથી તે અજીવ છે. અને જેનામાં જાણવાનો સ્વભાવ છે તેનું નામ જીવ. એક ડિવિઝન. પછી બીજું રૂપી અને અરૂપી. છ ને ડિવિઝન પાડીએ તો રૂપીમાં કેટલા દ્રવ્યો આવે અને અરૂપીમાં પાંચ. જે અજીવ પાંચ જે છે એ પાંચે પાંચ કેવા છે, કેમ બે ઓલામાં પાંચ હતા નામાં પાંચ છે તો ઇક્વલ છે ને. તો રૂપી કહેતા એક પૂદગલ કે જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે તે રૂપી એવું એક પૂતગલ છે અને બાકીના પાંચ જીવ ધર્મ અધર્મ આકાશ અને કાળ એ પાંચ કેવા છે? અરૂપી છે, જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ નથી. અરૂપી ને રૂપીમાં એટલે શું વ્યાખ્યા? અરૂપી એટલે જે દેખાય નહીં, જે ન જણાય. હવે પાક્કું ને, હવે તો ન જણાય એમ નહીં. જગતમાં કયું દ્રવ્ય ન જણાય એવું છે? જગતમાં કયું દ્રવ્ય ન જણાય એવું છે? બધા જણાય છે એ આપણે કોઈ કોને ન જાણે એમ નથી. જગતમાં જણાવવા યોગ્ય પદાર્થ કેટલા છે કેમ ખબર પડી? બધા જ જણાવવા યોગ્ય છે. પણ જો ન જણાવવા યોગ્ય તેનું વર્ણન ક્યાંથી આવ્યું? કોઈ કે જગતમાં આ પદાર્થ જણાવવા યોગ્ય નથી, પણ આ પદાર્થ નથી જણાય એવું તને ક્યાંથી ખબર પડી? તે તો જાણી લીધું તો જ તું કહી શકે ને જગતમાં આ વસ્તુ જણાવવા યોગ્ય. તો એ નથી જણાવવા યોગ્ય તને ક્યાંથી ખબર? એટલે જગતમાં ન જણાવવા યોગ્ય હોય એવું તો કોઈ કાળે શક્ય છે જ નહીં. ન જણાવવા યોગ્ય બધા જ જગતમાં, એટલા માટે ખાસ કહે છે આખું જગત જ્ઞેય છે, જણાવવા યોગ્ય છે. તો રૂપી અરૂપી જેમાં સ્પર્શ રસ ગંધ વર્ણ છે તે રૂપી અને તે એક પૂતગલ દ્રવ્ય, અને બાકીના પાંચ દ્રવ્યો તે અરૂપી સ્પર્શ રસ ગંધ વગરના. પછી ત્રીજો ડિવિઝન કયો છે? ક્રિયાવતી શક્તિ અને ભાવવતી શક્તિ. ક્રિયાવતી શક્તિ એટલે જેમાં ગમન કરવાની શક્તિ છે, એક જગ્યાએથી બીજી મોશન, એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાની જેનામાં તાકાત છે તેનું નામ ક્રિયાવતી શક્તિ વાળા દ્રવ્ય કહેવામાં આવે છે. અને એ કેટલા દ્રવ્ય છે? જીવ અને પૂતગલ બે, અને બાકીના ચાર કેવા છે? ભાવવતી શક્તિ. છ માં ભાવવતી, પણ આ બે કેવા છે? જીવ અને પૂતગલ. ક્રિયાવતી શક્તિ પણ છે અને ભાવવતી પણ છે, અને બાકીના ચાર માં માત્ર ભાવવતી. ભાવવતી એટલે હયાતી રૂપની શક્તિ. જીવ અને પૂતગલમાં ક્રિયાવતી શક્તિ પણ છે અને ભાવવતી શક્તિ પણ છે, અને બાકીના ચારમાં માત્ર ભાવવતી શક્તિ છે. તો એ પણ એક ડિવિઝન પડે છે. અને છેલ્લું કયું છે? બહુપ્રદેશી અને એક પ્રદેશી. બહુપ્રદેશીમાં જીવ પૂતગલ ધર્મ અધર્મ ને આકાશ આવે, અને એક પ્રદેશીમાં એક કાળ દ્રવ્ય. આ રીતે છ દ્રવ્યો છે, એને બબ્બેના ડિવિઝન જો પાડવા હોય તો ચાર પ્રકારે પડી શકે છે. જીવ અજીવ, રૂપી અરૂપી, ક્રિયાવતી શક્તિ વાળા, ભાવવતી શક્તિ વાળા, બહુપ્રદેશી અને એક પ્રદેશી. આમાંથી હજી કંઈક કોઈક વધારે પ્રશ્નો પૂછી શકાય એવું છે કે જીવ દ્રવ્ય કેટલા? જીવ તો કે એક, અને જે અજીવ પણ હોય અને અરૂપી પણ હોય એવા દ્રવ્યો કેટલા? અજીવ પણ હોય અને અરૂપી, એવું શક્ય ખરું કે નહીં? પહેલા તો એક પ્રશ્ન. તો આપણી પાસે જે અજીવ પણ હોય ને અરૂપી પણ હોય એવા કેટલા દ્રવ્યો છે? ક્યાં ક્યાં છે? ધર્મ અધર્મ આકાશ અને કાળ, એ કેવા છે? અજીવ પણ છે ને અરૂપી. હવે આપણી પાસે ચાર પોઈન્ટ આવ્યા, જેમ આગળ આપણે પહેલા લીધું હતું ને. ક્યાં લીધા હતા આગળ ચાર પોઈન્ટ? ગુણની વ્યાખ્યામાંથી, પૂરા ભાગમાં અને સર્વ અવસ્થામાં. પૂરા ભાગમાં ને ક્યારેક, એવી રીતે ચાર બીજા અહીંયામાં લઈએ. ચાર પોઈન્ટ ક્યાં છે? જીવ અજીવ, રૂપી અને અરૂપી, ચાર પોઈન્ટ છે ને. જીવ પણ હોય અને અરૂપી પણ હોય એવું શક્ય ખરું કે નહીં? શક્ય છે. કાંઈ એમાં બહુ સહેલું છે, એમાં ગભરાવ ને. જીવ પોતે જીવ પણ છે અને અરૂપી છે. પછી અરૂપી હોય ને અજીવ હોય એવું બની શકે કે નહીં? ચાર છે, ધર્માસ્તિ અધર્માસ્તિ આકાશ અને કાળ. પછી જીવ પણ હોય અને રૂપી પણ હોય એવું કોણ છે? જીવ પણ હોય ને રૂપી પણ હોય એવું કોણ છે? કોઈ નથી. અને અજીવ હોય અને રૂપી હોય પૂતગલ. તો ચાર પોસિબિલિટીમાંથી ત્રણ પોસિબિલિટી છે કે જીવ પણ હોય અને અરૂપી પણ હોય, એક જીવ દ્રવ્ય. અજીવ પણ હોય અને અરૂપી પણ હોય, ચાર દ્રવ્ય ધર્મ અધર્મ આકાશ અને કાળ, પણ જીવ હોય અને રૂપી હોય એવું કોઈ કાળે શક્ય નથી. કોમ્બિનેશનમાં આવા ચાર પોઈન્ટ થઈ શકે ને. અને છેલ્લું હવે કયું રહ્યું, અજીવ હોય અને રૂપી હોય તો તેને પુદ્ગલ કહેવામાં આવે. આ રીતે ત્રણ ડિવિઝન પાડવા હોય તો ત્રણ પણ પડી શકે. આ રીતે આપણને 31 પ્રશ્ન સુધી વાત થઈ છે. ફરીથી આમાં કોઈને હોય પ્રશ્ન તો પૂછી શકે, ને તો હવે કાલે લેશું. મનુષ્ય આકારમાં
ક્યાં, મનુષ્ય જેવો આકાર,
એ જે લોકાકાશ નો આકાર છે એ તો એક સહેજે, એમાં કઈ એવો મનુષ્યનો જ આકાર એવું કઈ નથી, તો સહેજે એવો આકાર છે જ એમાં. તો એ તો આપણને સમજવામાં સહેલો પડે એટલે એ પ્રકારે આકાર જોયો. બાકી તો આપણો આમ ગોળાકાર આકાર છે એમ નથી, ત્યાં તો સીધી સ્ટ્રેટ લાઈનમાં હોય છે ને. આ તો એક આપણને સમજવા માટે કે કેળે, અહીંયા પુસ્તક તો છે કે કેવો લોકનો, ત્રણ લોકનો ઇકોનો આકાર છે, વિશ્વનો આકાર નથી, આશેનો આકાર છે, 14 રાજ્યો અથવા લોકાકાશનો. આ રીતે આકાર જે છે એ ઉપર હોય છે તેમાં 100 સ્વર્ગની હોય છે, ઉપર શુદ્ધ શિલા છે આ મનુષ્ય લોક અને નીચે 7 નરક. આ રીતે આકાર કોનો છે, લોકાકાશનો, વિશ્વનો નથી. આ આકાર શેનો છે, લોકાકાશનો છે. અને અહીંયા બધે જે ખાલી છે ત્યાં બધે અલોકાકાશ દસે દિશામાં હોય છે. આ પ્રકાર તો સહેજે એવો આકાર બન્યો હોય છે. એવી રીતે સહેજે ઘણું બની શકતું. કોઈ એમ કે આ રીતે મનુષ્ય આવા જ બે હાથ ને બે પગ ને એવું બધું કોણે નક્કી કર્યું હશે? ખરેખર આવું બધા પ્રશ્નો સામાન્ય રીતે ઉઠવાનું કારણ શું હોય છે? કારણ કે આપણને જ્યારે જોઈએ ત્યારે આપણે શું થાય, નવું કોઈ ક્રિએટર હોય તો જ થાય. એક આપણને એક અભિપ્રાય કેવો થઈ ગયો હોય છે, કરતા જગતમાં બધું કેવું છે, કોઈ એક કરેલું જ